ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય બિન અંગ્રેજી ભાષી સજાતીય લોકો માટે કોઈ અલાયદી નાણાકીય સહાય જાહેર નથી થઈ. હવે પહેલીવાર બિન અંગ્રેજી ભાષી સજાતીય લોકોની મદદ માટે વિક્ટોરિયા રાજ્યમાં બે નવા કાર્યક્રમો લોન્ચ થયા છે. બે એવી નાણાકીય સહાય યોજનાઓ જે બિન અંગ્રેજી ભાષી સજાતીય લોકોને ભેદભાવ સામે લડવામાં, પોતાના સમાજમાં જ પોતાના જ લોકોમાં જાગૃતતા કેળવવામાં અને અન્ય શૈક્ષણિક કાર્યક્રમો ચલાવવામાં મદદ કરશે. આ બે પ્રોગ્રામ્સ છે કમ્યુનિટી હાર્મની ગ્રાન્ટ અને કેપેસિટી બિલ્ડિંગ એન્ડ પાર્ટિસિપેશન પ્રોગ્રામ. દાખલા તરીકે ભારતીય સમુદાયમાં સજાતીય લોકોને માનસિક અને સામાજિક ધોરણે ટેકો કે મદદ પૂરી પાડતી સંસ્થા હોય અને તે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોમાં સજાતીયતા વિશે જાગૃતતા કેળવવા માટે કોઈ કાર્યક્રમ યોજે તો તે માટે વિક્ટોરિયાની રાજ્ય સરકાર મદદ કરવા તૈયાર છે. નવી જાહેર થયેલ નાણાકીય સહાય હેઠળ આવતા 4 વર્ષ દરમિયાન $5,00,000 ફાળવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને બિન અંગ્રેજી ભાષી સમુદાયો માટે. આ જાહેરાત સાથે જ સરકારી પ્રવક્તાએ કહ્યું છે કે જ્યાં સજાતીય ઓસ્ટ્રેલિયન્સ માટે સ્કૂલ, કોલેજથી લઈ ઓફિસીસ અને સમાજમાં ઘણી મુશ્કેલીઓ હોય છે, ત્યાં બિન અંગ્રેજી ભાષી લોકો માટે એ કુટુંબો માટે, માત્ર વ્યક્તિ માટે જ નહીં કુટુંબ અને સમુદાય માટે, મુશ્કેલીઓ બમણી થઈ જાય છે.
Members of the LGBTI community who come from culturally diverse background often face significant challenges, and these grants are really about ensuring equality for all people and ensuring that people are free of discrimination in their day-to-day life, and particularly focused on assisting those from culturally diverse backgrounds who come from the LGBTI communities.
બધામાં નહીં પણ મોટા ભાગના હિજરતી સમુદાયોમાં સજાતીયતા સામે ઉગ્ર વિરોધ જોવા મળે છે, એટલે તેમના સમાજમાં જ એવી સંસ્થાઓ ઊભી કરવામાં આવે જે સજાતીયતા વિશે જાગૃતતા કેળવે, જ્યાં સમલૈંગિક લોકો ભેગા થઈ તેમના પ્રશ્નોની ચર્ચા કરી શકે અને સમુદાયમાંથી જ અગ્રણીઓ આગળ આવે પોતાના સજાતીય લોકોની મદદ માટે.
The aim of the grants will be hopefully to work with the leadership within the multicultural community to help them understand more about the lesbian, gay, bisexual, trans and intersex issues within their communities and also to support the people that are coming out in their communities as well.
ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના સ્તરે આવી પહેલ સાવ પહેલીવાર થઈ રહી છે, એ વાત વિક્ટોરિયાના બહુસાંસ્કૃતિક બાબતોના પ્રધાન રોબિન સ્કોટે યાદ કરાવી, અને પહેલ વિક્ટોરિયા રાજ્યએ કરી તે બદલ તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો.
And I think it's really important because there are some challenges that people can face coming from communities where there are conservative attitudes and more traditional views around human sexuality, but we're certainly focused as a government ensuring all Victorians are supported appropriately and can live a life free of discrimination.
વિક્ટોરિયાની રાજ્ય સરકારે બિન અંગ્રેજી ભાષી સજાતીય લોકોની મદદ માટે $5,00,000ની બે નવી યોજનાઓ લોન્ચ કરી છે. આ ખર્ચ ઓફિસ ઓફ મલ્ટીકલ્ચરલ અફેર્સ એન્ડ સિટીઝનશીપ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રીમિયર એન્ડ કેબિનેટ ઉઠાવી રહ્યા છે. ભારતીય સમુદાયની વાત કરીએ તો ત્રિકોણ ઓસ્ટ્રેલિયા નામની સંસ્થા જે ખાસ સિડની બેઝ છે અત્યારે, તો તે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટથી આવતા સજાતીય લોકો માટે સપોર્ટ એક્ટિવિટીઝ ચલાવે છે. અમે વાત કરી ત્રિકોણ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તા સાથે કે આવી વધારાની નાણાકીય સહાય હોય તો કયા પ્રકારના તેમના કાર્યક્રમોને વધુ વેગ મળી શકશે.
Let's just say a gay Anglo-Saxon or Caucasian person would have a totally different experience growing up to say a gay Muslim from the Middle East or a lesbian woman from India. So in terms of the needs, I think there are a lot of different community groups that this funding could make a difference to. But I think the South Asian community, and I'm talking specifically of like India, Bangladesh, Pakistan, Sri Lanka, so people who come from the Indian subcontinent have a very specific need, and that comes from the cultural ingrained beliefs about homosexuality, which makes it, I think, a little bit more difficult for someone from that area to be a lot more comfortable with their sexuality coming out. So I think something like this grant would actually go a long way in, number one, helping in support and outreach reaching out to these people and making them feel that they are, that there's nothing specifically wrong or inherently wrong with them. And number two, helping the re-education process, particularly among the friends and family of the people who are struggling with their sexual identity. And so here in Australia, specifically here in Sydney, we've done a lot of outreach for people who are in this situation. And one of these examples, and how we particularly do it, is we have a monthly gathering called Stories by Moonlight. Mm-hmm. And this helps us to meet new people and hear out new stories. So whenever people come over and join our completely confidential meetings, then we then have a chance to offer support and offer a community to help them with their specific needs. Now, occasionally, we'd have some people who would have very specific issues. For example, we had a gay person once who was living a double life as a married man as well, mm-hmm. because of family pressures. So it's just every person's needs are unique, and the way we approach them is also specific and very unique. We're not a counseling service, mm-hmm. but we do provide community support.
Resources.
Yes.
So in terms of additional financial help, if we take Tricorn Australia as an example, you're currently only based in Sydney, whereas the financial help is being offered in Victoria. Would it help you?
I think it would do a tremendous job in helping Tricorn gain visibility and a foothold in Victoria. See, we've been talking about of expanding Tricorn's presence in Melbourne for quite a while now. And I think we acknowledge that there is just as big, perhaps even a bigger South Asian or Indian community in Melbourne. And there's a lot of opportunity for outreach there as well. The world is changing. People are becoming a little bit more accepting. But as long as there is still stigma, as long as there is still discrimination, I think we'll always have a need for an organization like Tricorn. And the more far-reaching it is, the better the work that we can do.
So for people listening today, can you tell us where can they go to find Tricorn and how can they get in touch with you?
For sure. So a good spot to start on would be both our website and our Facebook page. So if you log on to www.tricorne.org.au, I was also going to say just the our Facebook page as well. We regularly post updates on highlights in the South Asian subcontinent around like queer pride marches in Mumbai and Delhi, as well as updates to Section 377, which is a British law, mm-hmm. which is currently in contention in India, which still criminalizes homosexuality.
And as far as Australia is concerned, Tricorn Australia was quite visible at the Mardi Gras parade too?
That's correct, yes. We were one of the floats marching during the parade on the evening. And we had a very colorful float with lots of costumes and glitter and sequins.
And did you have a lot of people supporting, taking part from Indian subcontinent?
That's right, yes. In fact, most of our volunteers are actually members of Tricorn, are people who were of the Indian subcontinent. There were about 50 people out there on the night, so I couldn't be prouder.
Kunal, thank you for your time today. And for those who are interested in knowing more about Tricorn activities, as Kunal mentioned, please visit it's Tricorn Australia on Facebook.
Tricorn Australasia.
All right.
Yes.
Thank you very much.
You're welcome, Nito. Thank you.